શ્રોતા મિત્રો, ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ આજે અમિતભાઈ આપણી સાથે થોડા જુદા વિષય પર વાત કરવા માંગે છે, એટલે વાત માત્ર એક ગ્રંથની નથી. અમિતભાઈ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
ઇટ્સ માય પ્રિવિલેજ. નીતલબેન, આજે આપણે શ્રોતા મિત્રોને એવી વાત કરીશું કે જે ગુજરાતી નોવેલ ટ્રાન્સલેટેડ ઇન્ટુ ઇંગ્લિશ, એવી કઈ નોવેલ છે કે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ છે એની વાત કરીશું. ઘણી બધી છે. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ કોંગ્રેચ્યુલેટ યુ એન્ડ SBS રેડિયો, કારણ કે નોવેલ ટ્રાન્સલેટ થઈ છે પણ આનું કોઈ લિસ્ટ નથી, આનું કોઈ વ્યવસ્થિત માળખું નથી. એ સંદર્ભમાં આ બહુ સુંદર છે. અને તમે અનેક વાર રેડિયોમાં કહ્યું છે કે યંગ ગુજરાતી કે જેઓ ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે પણ વાંચી નથી શકતા, ધે કેન એક્સપ્લોર અવર લિટરેચર, એના માટે આપણે આ વાત કરીએ છીએ. અને બીજી મહત્વની વાત એ છે કે વી મસ્ટ ફાઇન્ડ અવર પ્લેસ ઇન લાર્જર લિટરરી વર્લ્ડ, કારણ કે ઘણી ભાષાઓનું, ફ્રેન્ચ, સ્પેનિશ એવી ઘણી ભાષાઓનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયું છે. અને ત્રીજી વાત અગત્યની એક છે કે જે ટ્રાન્સલેટર હોય એના માટે જોય ઓફ ટ્રાન્સલેટિંગ છે, અને જે રીડર હોય એને માટે જોય ઓફ ટ્રાન્સલેટેડ લિટરેચર છે વાંચવું. હવે બહુ વર્ષો પહેલાની વાત કરું જલબેન, તો આપણી ગુજરાતી ભાષાનું મહત્વ કેટલું હતું એ તમને એક નાનકડી સેઈંગ પરથી ખ્યાલ આવશે કે અબે તબે કા 16 આના, અઠે કઠે કા 8, ઇકડમ તિકડમ 4 આના, શુસા પૈસા 4. એટલે કે 16 આના એટલે 1 રૂપિયો, 100%. અબે તબે હિન્દીમાં જો કોઈ વાત કરતો હોય તો 100% ગણાય. અઠે કઠે કા 8 આના એટલે મારવાડીના 8 આના 50% વેલ્યુ હતી. ઇકડમ તિકડમ 4 આના, મરાઠીમાં કોઈ વાત કરે તો 4 આના 25% વેલ્યુ હતી. અને શુસા પૈસા 4, આપણે ગુજરાતીઓ શું થયું શુસા બોલીએ એટલે શુસા પૈસા 4, આપણી આટલી જ વેલ્યુ હતું. એમાંથી અત્યારે આપણે ક્યાં પહોંચી ગયા.
અને અમિતભાઈ, આપણે આ ચર્ચાની શરૂઆત કરી, આઈડિયા મને આવ્યો, પણ તમે જે મહેનત કરીને આ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ નોવેલ્સ અને તેમની ટ્રાન્સલેટેડ બુક્સના નામ જણાવશો.
ચોક્કસ. અને એકાદ લીટીમાં એના માટે પણ કહીશ પણ ખરો કે જો કોઈને યંગ ગુજરાતી આવે, પહેલી તો આપણી ગુજરાતી નોવેલ સરસ્વતીચંદ્ર. સરસ્વતીચંદ્ર પહેલી નોવેલ હતી, પંડિત યુગની નોવેલ હતી. સરસ્વતીચંદ્ર લખાઈ એના 12 વર્ષ પછી પરિણીતા લખાઈ, એટલે સરસ્વતીચંદ્ર સૌથી પહેલા ગુજરાતી નોવેલ હતી. સરસ્વતીચંદ્ર 4 ભાગમાં લગાઈ છે ને એટલીસ્ટ 2200 પેજીસ છે. એટલે ઉપેન્દ્ર પંડ્યા નામના લેખકે એનું એપિટોમાઇઝ સંક્ષિપ્તિકરણ કર્યું છે, અને એ સંક્ષિપ્તનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન વિનોદ મેઘાણીએ કર્યું છે. એટલે જો કોઈને આખી નોવેલ ના વાંચવી હોય તો સંક્ષિપ્ત વાંચી શકે. અને સરસ્વતીચંદ્ર પબ્લિશ થયાના 128 યર્સ બાદ 2015માં સાબરમતી ગાંધી આશ્રમના ડાયરેક્ટર છે ત્રિદીપ સુરદે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન શરૂ કર્યું છે. ફર્સ્ટ વોલ્યુમ બહાર આવી ગયું છે અને બાકીના 3 વોલ્યુમ ટૂંક સમયમાં આવશે એવું એમનું કહેવું છે.
અને અમિતભાઈ, શું ઇંગ્લિશ ટ્રાન્સલેશન્સના નામ પણ સરસ્વતીચંદ્ર જ રાખવામાં આવ્યા છે, નામ નથી બદલાયું?
ના, નામ નથી બદલાયું. બંને સંક્ષિપ્ત અને જે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન રહે છે બંનેના નામ સરસ્વતીચંદ્ર.
એટલે કોઈને આ બુક શોધવી હોય તો આજ નામથી શોધે.
હા, સાહિત્ય એકેડેમી, દિલ્હીની સાહિત્ય એકેડેમીમાં સંક્ષિપ્ત ઇંગ્લિશ અવેલેબલ છે, અને બાકીની એમેઝોન પર અવેલેબલ છે, અથવા તો ગાંધી આશ્રમમાં કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી મળશે, અમદાવાદ ગાંધી આશ્રમમાં. હવે સરસ્વતીચંદ્ર ઇઝ મેચ્યોરિંગ ધ પ્રોસેસ ઓફ આઈડિયાલિઝમ કહેવાય આપણાથી. બીજું એવું એવો મેસેજ આવે કે વર્લ્ડ ઇઝ એઝ ઇઝ, નોટ એઝ વી વિશ, અને ટ્રેડિશન એન્ડ સોસાયટી ઇમ્પોઝિસ બર્ડન એન્ડ એક્સપેક્ટેશન ઓફ અસ, ઇટ્સ નોટ ઓનલી લવ સ્ટોરી. આટલી વાત સરસ્વતીચંદ્ર વાત કરીએ. પછી બાકીની બે નોવેલ છે જેને પહેલો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો, મળેલા જીવ અને માનવીની ભવાઈ. આ બંને નોવેલને, ગુજરાતી લિટરેચરની પહેલી બે નોવેલોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો, એ લખી હતી પન્નાલાલ પટેલે. બંનેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું છે. મળેલા જીવ એ યુનાઇટેડ સોલ રાજેશ આઈ પટેલે કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhDના સ્ટુડન્ટ હતા, એમને આ PhDની થીસિસ હતી, અને એમણે કમ્પેર કર્યું છે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં શું છે, એટલે આઈ મીન આપણા લિટરેચરની કમ્પેરિઝન કરી છે. આ એક ગ્રેટ સાયકોલોજીકલ સ્ટ્રગલ છે, ટ્રેજિક લવ સ્ટોરી છે, યુનાઇટેડ સોલ, મળેલા જીવ એટલે યુનાઇટેડ સોલ. પછીની વાત કરીએ માનવીની ભવાઈ, એ પ્રોફેસર VY કાંતકે ટ્રાન્સલેટ કરી છે, 1994માં ટ્રાન્સલેટ કરી. એન્ડ્યુરન્સ આ ડ્રોલ સાગા એવું નામ છે. હવે માનવીની ભવાઈ એ રિલેશન બિટવીન વેરિયસ સીઝન એન્ડ હ્યુમન સેન્ટિમેન્ટ્સ અંગેની વાત છે. ડોક્યુમેન્ટેશન ઓફ 56 દુકાની વાત છે. આપણા કલ્ચર, આપણા ટ્રેડિશનની વાત છે, અને હાઉ ટુ સર્વાઈવ ઇન ઓલ, વિપરીત પરિસ્થિતિમાં સામનો કેવી રીતે કરવો એની વાત છે. ત્રીજી વાત કરીશું આપણે જય સોમનાથની. જય સોમનાથ એ હિરોઇક લવ સ્ટોરી છે, ખૂબ જાણીતા લેખક કનૈયાલાલ મુનશી કે એમ મુનશીયા લખી છે. એમણે સ્ટોરીનો કથાબીજ છે, સ્ટોરી લાઈન છે, એ હિસ્ટ્રી છે અને ઇમેજિનેશનનું મિક્સચર કર્યું છે. જય સોમનાથ એ આઇડોલ ડિસ્ટ્રોયર અને આઇડોલ વર્શીપર બંનેના સ્ટ્રગલની વાત છે અને ભીમદેવ અને ચૌલાની વાત છે. જય સોમનાથ એ ઇંગ્લિશમાં એનું નામ જય સોમનાથ છે. મારા ખ્યાલ મુજબ એચ એમ પટેલે આનું ટ્રાન્સલેશન કર્યું છે, પણ એ આઈ એમ નોટ કન્વિન્સ એટ ધ મોમેન્ટ. અને એ ભારતીય વિદ્યાભવન મુંબઈમાં જે પબ્લિકેશન છે, ભારતીય વિદ્યાભવન સંસ્થા છે, એના પબ્લિકેશન વિભાગમાં આ જય સોમનાથ ઇંગ્લિશમાં અવેલેબલ છે. પછીની નોવેલ કહીએ કે ગુજરાતનો નાથ. ગુજરાતનો નાથ, મિત્રને તમને ખ્યાલ હોય તો નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જયારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે મીડિયામાં અવારનવાર ગુજરાતનો નાથ એવો રેફરન્સ આવતો. મારો કહેવાનો અર્થ એવો છે કે ગુજરાતનો નાથ આપણા સમાજમાં એટલી વણાઈ ગયેલી છે કે મીડિયામાં આજે પણ એનો છૂટથી ઉપયોગ થાય છે, ગુજરાતનો નાથ, અને ઘણી જગ્યાએ અવારનવાર. એટલે ગુજરાતનો નાથ એટલી સુંદર નવલકથા છે, એને માસ્ટર ઓફ ગુજરાત તરીકે, માસ્ટર ઓફ ગુજરાતના નામે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું છે. વિદ્યાનગરમાં એક એન્જિનિયરિંગના પ્રોફેસર હતા, એન બી જોટવાણી, એમણે આ કર્યું છે. હવે આની વાત આપણે આપણા કોઈ દિવસ કરી નથી, એટલે ટૂંકમાં કહું તો કે પાટણના રાજા જયદેવ અને સૌરાષ્ટ્રના રાજા રાખેંગર વચ્ચેના કોન્ફ્લિક્ટની આમાં વાત છે. પણ આ નોવેલમાં કાક અને મંજરીની જે કેમિસ્ટ્રી છે એ અદભુત છે. આપણા ઘૂસબમ ફિલિંગ થાય એટલી સરસ અદભુત છે. અને નોવેલ વાંચનારને એમ લાગે ઓ ઇટ હેપન્સ ઇન ફ્રન્ટ ઓફ યુ, એવી સુંદર વાત છે. અને નોવેલના અંતે કોઈ રીડર નક્કી કરવું અઘરું પડે કે ગુજરાતનો નાથ કોણ છે, હુ ઇઝ ધ માસ્ટર ઓફ ગુજરાત. જયદેવ છે, મુંજાલ છે, ટાક છે, ત્રિભુવનપાલ છે કે પછી બીજું કોઈ છે, નક્કી કરી શકતા નથી. આટલી સુંદર વાત છે. મુનશી એ આપણે ઓથર ઓફ પ્રાઇડ કહેવાય, અસ્મિતાના લેખક છે. માતૃભૂમિ સાથેનો પ્રેમ અને દેશભક્તિની ભાવના જગાવે એટલી સુંદર વાત એમણે લખી છે. એટલે આ બહુ સુંદર નોવેલ છે અને કોઈ મિસ કરે એવું નહીં. અગત્યની વાત એ છે, ગુજરાતનો નાથ લખ્યું એનું ટ્રાન્સલેશન કોઈ ઇંગ્લિશના એન્જિનિયરિંગના પ્રોફેસરે કર્યું, એટલે કેટલા ઇમ્પ્રેસ થયા હશે અને એમણે સુંદર રીતે લખી છે બંને વાત. પછી આપણે વાત કરીએ તો કનૈયાલાલ મુનશીની જ કૃષ્ણાવતારની વાત કરીએ. કૃષ્ણાવતાર ઇન્ટરેસ્ટિંગ એવું છે નિતલબેન કે મુનશીએ એના 7 વોલ્યુમ લખ્યા, 8મું વોલ્યુમ એમણે લખ્યું પણ હા અડધું રહી ગયું. અને મુનશીએ આ નોવેલ ઇંગ્લિશમાં લખી છે, પહેલી એવી નોવેલ છે કે મુનશીએ ઇંગ્લિશમાં લખી છે અને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયું છે. બહુ જ લોકપ્રિય ગુજરાતી ટ્રાન્સલેશન થયું છે. આપણા જાણીતા સાહિત્યકાર જ્યોતિન્દ્ર દવેએ એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન શરૂ કરી દીધું અને પછી હરીન્દ્ર દવેએ એ ટ્રાન્સલેશન પૂરું કર્યું, એનો અનુવાદ પૂરો થયો કૃષ્ણાવતારનો.
પણ કૃષ્ણાવતાર ઓરિજિનલી ઇંગ્લિશમાં લખાઈ હતી.
હા, મુનશીએ ઓરિજિનલી ઇંગ્લિશમાં લખી હતી, બહુ જાણીતી ગુજરાતીમાં થઈ છે પણ લખાઈ હતી ઇંગ્લિશમાં. અને કૃષ્ણ વિશે તો કેટલું લખાયું છે, ભાગવત, પુરાણ, ગીતા, એ બધાનો સાર કરી અને મુનશીએ લખ્યું છે. મુનશીએ એમના ક્રિએટિવ ઇમેજિનેશનથી આ બહુ સરસ વાત લખી છે અને એમણે કૃષ્ણને વાચકો સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે એક માણસ હતો, માણસમાંથી મુઠ્ઠી ઉંચેરો માનવી બન્યો અને પછી ભગવાન બન્યા, એટલે કે મેન, સુપરમેન અને ગોડ, એની જર્ની બતાવી છે.
અમિતભાઈ, આજે આટલી બુક્સ વિશે ચર્ચા કરી, ચર્ચા ઘણી લાંબી ચાલે છે એટલે હજી થોડી બીજી ટ્રાન્સલેટેડ બુક્સ વિશે વાત કરવી છે પણ એ બીજા ભાગમાં કરીએ. થેન્ક યુ અગેન, તમે આ બધી માહિતી અમારે માટે એકઠી કરી અને અત્યારે પ્રેઝન્ટ કરી રહ્યા છો. અમારા શ્રોતા મિત્રોને તમારા વાંચનનો લાભ મળી રહ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ઇટ્સ માય પ્રિવિલેજ નિતલબેન.